તારીખ 22/10/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 206 અને 207 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 164.
શાસનમાં વર્ગક્ષેત્રમાં છે તે લોકોના પહેલા ગયા શંકર ભગવાન નો વીર છે, વીર પ્રજ્ઞા આજે વીરા પડ્યા, આ થી હવે એમના પ્રત્યક્ષ દર્શન મળ્યા, એમનું પ્રત્યક્ષ વાણી શ્રવણ મળે, અને અખબાબન પણ નિર્માણ એના પ્રમાણમાં, એના પુણ્યના પ્રમાણમાં સર્વોત્કૃષ્ટ તેને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળીને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવી મહોત્સવ દરેક દીવા કરે છે. એના અંદરમાં ભગવાનને તેમના પ્રગટ થયેલી કરમ સમાજ દિશા પ્રગટ છે, કરતા પછી પણ સર્વાન સંપૂર્ણ શુદ્ધ દિશા પ્રગટ છે. એના અનુસરીને પ્રતિકૂળ સર્વમંગળ આજનો દિવસ છે. રાજ પ્રશસ્ત અને દ્વેષ પ્રશસ્ત, આ પ્રશસ્ત દ્વેષ છે, અપ્રશસ્ત દ્રષ્ટિ અભેદ થાય છે ત્યારે જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અલ્પ શક્તિ વાળી દશા છે, છતાં દ્રષ્ટિ પોતાના પરમાત્માને છોડતી નથી, જ્ઞાનનો ઉપયોગ થી બહાર નીકળે. જ્ઞાન જ્યારે બહાર રહે છે, બહાર જાય છે, ત્યારે બધું જ્ઞાન કરે છે, અનેક વિષયોનું જ્ઞાન કરે છે, તો પણ એ શૂન્ય જ્ઞાન હોવાની રીતે તેમાં વિવેક વર્તે છે.
બરોબર,
પરાશ્રય જ્ઞાનની એટલો દોષ છે, અસ્થિરતાને લઈને એને ચારિત્રનો માત્ર દોષ ગણવામાં આવે છે, પણ એ દ્રષ્ટિ એવી નથી. મિથ્યા દર્શન સહિત, દર્શનનો સહિત જે અન્ય વિભાવભાવોના શક્તિ હોય છે એ શક્તિ તૂટી જાય છે, કેમ કે દર્શનનો પૂરતા કસાય શક્તિ તૂટી છે, કસાયની ગેર ભાંગી ગઈ છે. પછી જે રહ્યા છે ચારિત્રના કસાયો, એ બધા નિર્મળ છે, નિઃશક્ય થઈ રહ્યા છે, એમાં કોઈ ખાસ શક્તિ નથી. અને એની લીધે જ્ઞાન બહાર જતું હોવા છતાં પણ એ જ્ઞાન વિવેક પણ થાય છે, સમ્યક જ્ઞાન છે, એ જ્ઞાન પણ શૂન્ય જ્ઞાન છે. એ શૂન્ય જ્ઞાનની અંદર દેહને ઉપાદેયનો વિવેક વર્તે છે.
વાહ,
વર્તે છે. તેથી એમનો નિશ્ચય પણ સાચો અને તેથી એમનો રહેવા પણ
સાચો.
એમ વિચારે કે જ્ઞાનીઓનો નિશ્ચય સાચો પણ રહેવાની અંદર બરાબર હોય કે ન હોય, પણ એ વાત બરાબર રહેવાની અંદર પણ થોડીને જે નિર્ણય ઉપર આવે એ યથાર્થ હોય છે, એમાં અયથાર્થ પણ હતો. જ્ઞાન બધું કરે છે એમાં એક વાત કહીએ, જ્ઞાન બધું કરે છે, નાયકમાં રહીને પરિણતિ નાયકમાં રહે છે, દ્રષ્ટિ તો પૂરેપૂરી નાયકની સાથે અભય રહે છે અને જ્ઞાન બધું કરે છે, પણ દ્રષ્ટિ તો અભય કરે છે. બીજા પદાર્થોની પૂરેપૂરી જ્ઞાન હોવા છતાં દ્રષ્ટિ તો અભિન ભાવે અભિનપણે નાયક ઉપરજ રહે છે, દ્રષ્ટિ તો અભિન સ્વરૂપથી અભિન આત્મા ઉપર જ રહે છે, દ્રષ્ટિ પોતાના વિષયની સ્વરૂપી નથી. જ્ઞાનમાં પૂરેપૂરું પોતાના વિષયની સ્વરૂપ પ્રગટ નથી, એ ભાગે પોતાના વિષયને ગ્રહણ કરી રાખે છે. એક અંશે દ્રષ્ટિનું જોડ એટલો છે કે પોતાને પોતા તરફ ખેંચે છે, પાછું પર સ્પષ્ટ કરે છે. અહીંયા એ સમય દ્રષ્ટિના પરિણામમાં જ્ઞાન બહાર જાય છે, એટલો દૈવનો પરિણામનો પ્રકાર છે. જ્ઞાનમાં આચરણમાં પ્રાગાદિભાવે આચરણમાં અને બહારના એ પ્રમાણે પુરુષાર્થ પણ એટલો બહાર ગયો, એટલા સુખના શાંતિના પરિણામ પણ ઊંટીને દુઃખ રૂપે ખતમ થાય છે. તો એવા જે પરિણામ થયા છતાં દ્રષ્ટિનું દુઃખ એટલું બધું છે, એવા પરિણામ હોવા છતાં એ બધાને કપી જાય છે, બધાથી પર બધાથી સવિશેષ દ્રષ્ટિનું દુઃખ એટલું છે કે પોતાને પોતા તરફ
બરાબર
પરિણામ આનંદની પરિણામી પોતા તરફ નીચે પોતાને દ્રષ્ટિ અને ઉદ્યોગને પણ વારંવાર અંદર માન ખેંચી લે છે. આવું કામ દ્રષ્ટિની દૂર કરે છે, દ્રષ્ટિની દૂર બહુ કામ કરે છે. જોકે એ ગુણની સાથે જોરનો સંબંધ સદા અનાદિ અનંત એમ જ રહ્યો છે.
બરાબર,
જ્યારે દ્રષ્ટિ અનાદિથી ઉલટી હતી ત્યારે પણ એ સમગ્ર પરિણામને બહાર ખેંચી દીધી, અને જ્યારે દ્રષ્ટિ અંતરમાં આવી ત્યારે એ સમગ્ર પરિણામને જાણે કે
અંદર
અંદર ખેંચી લીધી. અનુભવભૂત રીતે ત્યાં જ્ઞાન દિશામાં સમય દિશામાં અનુભવવા મળે છે, અનુભવ દિશામાં એ અનુભવવા મળે છે ત્યાં દ્રષ્ટિનું જોડ
પ્રયોજન સ્થિતિ માટે દ્રષ્ટિ પ્રદાન કરવી કે જ્ઞાન પ્રદાન.
આમ તો મોક્ષ માર્ગમાં બે સાથે હોય છે, બંનેને એકબીજાનો સાથ હોય છે, પણ જોરથી વિચારવામાં આવે તો જોર દ્રષ્ટિ સાથે જાય છે.
બરાબર,
દ્રષ્ટિના બળે આગળ વધાય છે. દ્રષ્ટિના બળે આગળ વધાય છે મોક્ષ માર્ગમાં આવ્યા પછી. આગળ વધવાનું કામ દ્રષ્ટિ ના પડે થાય છે. કેને વિચારવા જોઈએ છે એવું શા માટે? કેટલા જ્ઞાનીઓને તો એટલો બધો જ્ઞાનનો અલ્પ ઉધાર હોય છે કે નવ તત્વોના નામે યાદ કરીએ તો ત્યાં એમ જોવામાં આવે છે કે આ તો જ્ઞાની છે પણ જ્ઞાનનો તો ત્યાં વિકાસ જ નથી, દરેક જ્ઞાનનો વિકાસ નથી. પણ અંતરમાં આત્માને ગ્રહણ કરનાર જે સ્વગ્રાહક જ્ઞાન શક્તિ, સુપર ગ્રાહક જ્ઞાન શક્તિ છે એમાં પરનું ગ્રહણ શક્તિમાં ઓછું છે ત્યાં, એ વાત કરું છે. જ્ઞાન તો સુપર ગ્રાહક જ્ઞાન શક્તિ છે તો સોનું પણ ગ્રહણ થાય એટલે જાણવું થાય અને પરનું પણ ગ્રહણ થાય એટલે જાણવું થાય. તો ત્યાં પરનું જાણવું ઓછું હોઈ શકે છે કદાચિત, પણ ગુણસ્થાન અનુસાર સ્વનું જ્ઞાન તો જ્ઞાનીને વિકાસ પામતું જાય છે. જેમ જો વધતું જાય છે, જેમની પુરુષાર્થ વધતો જાય છે, જેમ સ્થિરતા વધતી જાય છે, જેમ જેમ શાંતિ અને સુખ વધતું જાય છે તેમ જ્ઞાન પણ અંદરનું જ્ઞાન વધતું જાય છે. બહારનું જ્ઞાન કદાચિત ન બને એવી વિચિત્રતા બને છે ખરી. અને લોકો તો બહારના જ્ઞાનને સમજે છે અને બહારના જ્ઞાનને ઓળખે છે, અંદરના સ્વરૂપ ગ્રહણ જ્ઞાનને ઓળખતા નથી. સ્વરૂપ ગ્રાહક જ્ઞાન ને તો લોકો ફેંકતા નથી એટલે એમ કહેવામાં આવે છે. જ્ઞાનની પ્રધાનતા નથી, હવે દ્રષ્ટિની પ્રધાનતા છે. હવે દ્રષ્ટિની પ્રધાનતા છે કેમ કે દ્રષ્ટિ ના ભાઈ આગળ વધારે છે, દ્રષ્ટિ પ્રધાન કરેલું છે. જ્ઞાન દોષમાં દ્રષ્ટિ પ્રધાન, દ્રષ્ટિ સ્વરૂપ થઈ ગઈ એ દ્વારા તો દ્રષ્ટિ સવળી નહોતી, દ્રષ્ટિ તો હોવી હતી. દ્રષ્ટિ પ્રધાન કરવાનું કેવી રીતે ત્યાં હોય થઈ શકાય? જ્ઞાન તો જ્ઞાન સ્વસન્મુખ થઈ, જ્ઞાન સ્વસન્મુખ થઈ એને ઊંચી દ્રષ્ટિને ઉદય દ્રષ્ટિને ઉછલાવીને સવળી કરી આખે આખે ઉછલાવી નાખી સવળી કરી ત્યાંથી દ્રષ્ટિ પ્રધાન કરવાનું કહેલું. અને એ દ્રષ્ટિ પોતાને પોતા તરફ સમગ્ર પરિણામને અંતર્ગત લઈ આવે છે એવું જાણે કે એનામાં જોડ છે, અંતર્ગો છે એમ કહીને એની પ્રધાનતા કરવામાં આવે છે.
સમય જ્ઞાન થયા પછી, સમય જ્ઞાન થયા પછી ગુરુત્વનું ભૂકંપ ભૂમિકા સાચી સમજણ બળતી આપણે બધે
દ્રષ્ટિ તો એની સવળી નથી, દ્રષ્ટિ એની સવળી નથી તો ત્યાં જ્ઞાન બળ છે આગળ વધે છે. જ્ઞાન મળતી દ્રષ્ટિ સવળી થયા પછી દ્રષ્ટિ પૂરી શક્તિથી પરિણમતી હોવાથી દ્રષ્ટિનું દૂર કામ કરવા લાગે છે અને એ રીતે આગળ વધે છે. દીપચંદ પ્રકાશમાં એમ કહે છે કે સમયે સમયે ક્ષણે ક્ષણે શ્રદ્ધાનો ફૂટ લાગે છે, સહસ્ત્ર ફૂટી અવલંબ દર્શન કરે છે એને અગ્નિનો કૂટ આજ આપે છે, અગાડી આજ આપે છે. એમને આ સમગ્ર પરિણમનને શ્રદ્ધાનો કૂટ લાગે છે અને અનંત ગુણની શક્તિ વિકાસ પામે જાય. સાચી વાત સાંભળવા મળે એટલા પણ બધા હોરાતી જાય એવું આખો સંપ્રદાય મોક્ષે જાય એવું તો તીર્થંકરણ ભગવાનના વખતમાં પણ બધું નહીં, સંભવ સરળમાં પણ શૂન્ય દ્રષ્ટિ કરતા મિથ્યા દ્રષ્ટિ વધારે હોય છે, ઓછી હોય છે નહીં પણ વધારે હોય છે. મુનિઓની સંખ્યા એટલી ઓછી હોય છે, કેવળિયાની સંખ્યા ઓછી હોય છે. જગતની અંદર સાર તત્વ અને સારું તત્વ અને સારા પ્રોગ્રામમાં પણ કરવામાં આવતા નથી. કેરેટ એટલે એક ગ્રામ નો સોમો ભાગ, અને એનો હિસાબ કિતાબ આવે એક કેરેટ ના સોમા ભાગ એટલે એક સેન્ટ થી કરવામાં આવે. તો હંમેશા સાચી સારી વસ્તુ છે, જરૂરની અંદર ઓછી ગઈ છે. અત્યારે પવન બીજી રીતે વાયુ તો બધું ઘણા શું કે છે એ માનો તો કે ના ઘણા કે એ માનો એ જન્મના ક્ષેત્ર કેમ કે ઘણાની બુદ્ધિ અને થોડાની બુદ્ધિમાં આ ફરક છે કે જ્ઞાની ઓછા છે, ફોકસ છે, સમજદાર પણ બહુ ઓછા છે, ફોકસ છે, અણસમજો ઘણા છે. તો અણસમજૂની પાછળ પાછળ જાણવું કે જ્ઞાની પાછળ પાછળ જાણી જમના ક્ષેત્રમાં એ લૌકિક પ્રકાર લાગુ પડતો
નથી. બરાબર
લાગુ કરવા જાય તો અંદર કોઈ કારણ નથી, કેમ બધા સમજતા નથી એ કોઈ કારણ નથી. અકારણ પણ બધા જીવોનું પરિણામ અકારણ પણ થઈ જવું છે. કારણ બધા કહેવાય વ્યવહાર માત્ર ને કહેવા માટે. પછી નો કારણ મળે એટલે ઘણા એમ કહે છે પૂર્વ કર્મ કારણ છે. આને પણ ભગવાન ની માણી મળી, આને પણ ભગવાન ની માણી મળી, આને પણ ભગવાન ની માણી મળી. આજ એમને સમય પ્રસંગ થઈ ગયું, આજ એમને તો એવું જ્ઞાન થઈ ગયું કે મને દેખાય થઈ ગયું, આ જેવું તો મિથ્યા દર્શન પણ છૂટતો નથી. તો એને પૂર્વ કર્મ કારણ સંકેવું પણ કાંઈ નથી. એનાથી ભારે પૂર્વ કર્મ બાંધતા હોય એ પણ ધરાવો કરીને બધાને ખલાસ એવું બને છે. અનંતકાળ નિગોદ માર્યો હોય, નિગોદ ને લાયક જ બધો અનુભવ કર્યો હોય, એ જ પ્રચુર કસાય કરવી બાપ બીજી ગતિ એટલે દેવની નારકીની તો ગતિ ન પામે. દેવ નારકની ગતિમાં જાય નહીં, ચાર ગતિમાંથી બે ગતિ જ ન હોય. અને મનુષ્ય એને તો ભારેમાં ભારે કર્મ બાંધેલા છે. પૂર્વ કર્મ તો એના ભારેમાં ભારે છે. એ કોઈ કર્મ નડે છે એ વાત પણ નથી. નિશ્ચયથી જોવામાં આવે તો તે અકારણ પણ છે. કારણ કર્મને બાહુલ્યતા એ વ્યવહાર વ્યવહાર કારણે ગણવામાં આવે છે કે કર્મમાં જોડાય છે. એ કાળે એ સતમાં જોડાવાને બદલે એને સત સામે આવ્યું છતાં સતમાં જોડાવાને બદલે કર્મના ઉદયમાં જોડાય છે. કર્મનો પ્રભાવ ગણવામાં આવે છે. ક્યારે કે પોતે જોડાય ક્યારે ન જોડાય તો કર્મ કાંઈ બિચારા જાણતા નથી. કર્મ વિચારે પણ ભૂલ મેરી હતી, કઈ દીક તો મારી છે કર્મની ભૂલ. એટલે એ વિષય પણ સ્પષ્ટ કહેવો છેલ્લી પંક્તિમાં કે દ્રષ્ટિનું જો એટલું છે મોક્ષ માર્ગ વિશે જ્ઞાનીને દ્રષ્ટિનું જોર છે. જે દ્રષ્ટિનું જોર છે એ દ્રઢના અવલંબને છે, અને જ્ઞાનનું જોર છે એ પણ નિશ્ચય નહીં જે દ્રઢને અવલંબે છે એના આશરે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એટલી વાત કરી છે કે નિશ્ચય નહીં છે એ પરિણામમાં જોર ઉત્પન્ન કરે છે, જ્યારે વ્યવહાર નહીં છે એ શિથિલ કરે છે, જોર ને
શિથિલ કરે
છે. સ્વતંત્રથી
બરોબર
નિશ્ચય નહીં પોતા તરફ ખેંચે છે, આકર્ષણ થી પોતા તરફ ખેંચે છે. અને શું સમજો,
પોતાને પોતા તરફ ખેંચે છે,
પોતાને પોતા તરફ
ખેંચે છે.
સંગીત દર્શન થી પોતા તરફ ખેંચે છે, દ્રષ્ટિ દ્રષ્ટિ પોતાને પોતા તરફ ખેંચે છે. જ્ઞાન બહાર જાય છે એટલે બહાર જવાને લઈને પરિણામમાં શિથિલ થાય છે. અને અંતિમ અર્થાત સંગીત ચારિત્રથી અંતેન જયતી અને સંગીત ચારિત્રથી સિદ્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરવાથી સર્વજીવ પરવર્તે છે. સંગીત દર્શન જ્ઞાન ચારિત્રથી અર્થ કર્યો છે. રવાડીને ખેંચનાર ગોવાળને જ્યાં સ્પાશ કરે છે, રવૈયાને બહુ દૂર ખેડવે છે ભાઈ ભાઈ, એમાં વસ્તુના સ્વરૂપને એક અંતથી એટલે એક છેડાથી અર્થાત દ્રવ્યાર્થિક નીતિ આકર્ષણ કરે છે, નિશ્ચિત નીતિ પોતા તરફ ખેંચે છે, થોડું ઇતરીને બીજા પર્યાયાર્થિક નીતિ એને સુખી કરે છે. રામ પર્યાય બાજુ પર્યાય ઉપર ઉપયોગ જાય
તપાસીને
પોતાના મૂળને સમજી નહીં આપે બચી
શકે.
એનો પ્રતિપક્ષ સમ્યક દર્શનનો વિષય પણ 45 વર્ષ સુધી સ્પષ્ટ થયો. સમ્યક દર્શન કેમ થાય, સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો એનું કોઈ કેવું હોય, સમ્ય જ્ઞાનનું સ્વરૂપ
કેવું હોય,
એ વાત મુખ્યપણે 45 વર્ષ સુધી એક જ વિષયને અનેક વર્ષો છે અંતરના જ્ઞાનના શુદ્ધ જ્ઞાનના સમુદ્રમાંથી સમુદ્રને વલોવી વલોવી સુખના દરિયાને ઉછાળી ઉછાળીને આ માખણ કાઢીને આપણને લોકોને આપ્યું છે. એ વિષય ઉપર ધ્યાન દેવા દેવું છે. બીજી નાની મોટી તો હજારો વાતો છે, એ વિષય ઉપર ધ્યાન દેવા દેવું છે. મુખ્ય ધ્યાન દેવા દેવું છે. નાયક આત્માને પ્રસિદ્ધ કર્યો છે ભગવાન શંકરાચાર્ય. 1100 વર્ષ પહેલા સમયસારની ટીકામાં આત્માને જ્ઞાન માત્ર કહીને પ્રસિદ્ધ કર્યો. ગુરુદેવજીએ એને નાયક શબ્દ પ્રસિદ્ધ કર્યો. જ્ઞાન માત્ર કહો કે નાયક કહો, નાયકપણે રહેવાનો અને નાયકપણે થવાનો વારંવાર પ્રયત્ન કર. હૃદયના સર્વ પ્રસંગે દરેક પ્રસંગે અભ્યાસ કરે તો અવશ્ય પ્રાપ્તિ
છે.
એ પ્રાપ્તિનો આધાર તારી જમીન ઉપર છે. તારી જેટલી એ સંબંધોની ચીવટ છે, દરકાર છે, અથવા ચટપટી છે પ્રાપ્ત કરવાની, તને
ચટપટી
ચટપટી ચાલે એના ઉપર જેટલો આધાર છે. ન પ્રાપ્ત થાય એવું નથી. ભગવાન સમુદ્રમાં તો અનેક જીવો પ્રાપ્ત, અનેક જીવો એવા જ્ઞાનને પ્રાપ્ત થયા, પણ એમના પ્રાસંગિક પરંપરામાં દંડ માર્ગમાંથી સંસાર માર્ગમાંથી મોક્ષ માર્ગમાં આવનારા પણ અનેક જીવો થયા. એક બે નથી
થયા,
અનેક થયા છે. અને હજી જો એ શાસન જીવંત વર્તે છે, જીવંત વર્તે છે, તો શું પણ એનો લાભ
થઈ જાય. અરે
વાહ, સારા એવા જ બધા આત્મા હતા. અથવા જે જીવો પાયમાં એવો જ એ જ જાતિનો હું આત્મા છું, નહીં પ્રાપ્ત થવાની. વિસ્તારથી પણ એ વિશે માન એવો છે.
સમાન રહ્યો અને એમાં બે ભેદ થયા, એક સંસારિક કાર્યો અને એક ધાર્મિક ક્ષેત્રના કાર્યો. પણ એ બધા હૃદયમાં જાય છે. કેટલાક
બધા હૃદયમાં
દ્રોહ યોગ ન થાય તો એ બધા કાર્યો હૃદયમાં જાય છે. બીજા કહે તો ગુણ કાર્ય છે, શાસ્ત્રમાં કહે તો ગુણ કાર્ય છે.
બરોબર,
હૃદય સિવાય બીજામાં કાંઈ
નથી.
ધ્યાન અનંત કાળમાં ઘણું કરીને અનેક પ્રકારે ભગવાન સદભાવો કર્યા. એ સદભાવ એક વાર ગમે તેમ કરીને એટલે યથાર્થ પ્રકારે પણ પૂરા ઉદ્યમથી એક વાર પાછળ પડી ગયા સારું હિત કરવા માટે, સારું ઉપકાર કરવા માટે. ફલાણા ભાઈ ફલાણા ની પાછળ હાથ ધોઈને પડી ગયા છે, હાથ ધોઈને ખાય પીને હાથ ધોઈને ખાય પીને ખાવા પીતા પછી હાથ ધોવે ને હાથ ધોઈ પૂરી શક્તિ થી પૂરા ઉદ્યમ થી એક વાર સુધોમાં
આવ્યા
ત્યાં સુધી અનાદિથી ચાલતી આવતી કર્મના ઉદય સાથે જોડાણની જે પ્રવૃત્તિ છે એની પરંપરાને એની શૃંખલા છે તૂટી ઘટે, અને એ તૂટતી નથી તો જન્મ મરણની શૃંખલા પણ તૂટી ઘટે. પહેલો શુદ્ધો ઉપયોગ થયો તે અનંત જન્મ મરણનો પહેલા શુદ્ધો ઉપયોગ હતો. એટલું તો એક ક્ષણના પ્રથમના શુદ્ધ ઉપયોગમાં સામર્થ્ય છે. આત્માના સામર્થ્યની તો વાત થાય એ જ નથી. જે અધ્યાત્મ પર્યાયનું મહિમા છે એ મૂર્ત સ્વરૂપના જોર નથી. સ્વરૂપની જોર છોડીને ક્યાંય વાત નથી.
એક સમયની
પર્યાય છે અનાદિથી જીવને પર્યાયની વિકટો મૂકી શકે છે. એટલે જેટલું ઉદયમાન કાર્ય છે એમ ગણો એ સ્થૂળપણે કહેવામાં આવે છે, સૂક્ષ્મપણે એને કહેવામાં આવે તો એ સમયની પર્યાય સાથે એને વિકટો રૂપે પરિણમન છે એનું સ્થૂળ છે.
બરોબર.
અને એનું પર્યાય ઉપર એટલું બધું વજન છે, એટલું બધું જોર છે, એટલી બધી મુખ્યતા છે કે એની આગળ ચરણા એટલે ડુંગર, પાછળ મોટો ડુંગર મહાન પરમાત્મા વિધાન વિરાજમાન છે. એટલે હવે વાંચાલય ચાલતી 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 વાત આવી સમ્યક દર્શન ઉપર. કરો સમ્યક દર્શન, સમ્યક દર્શન ખૂબ મહિમા કરવામાં આવે. તારા પ્રતાપે અનંત જન્મ મરણનો નાશ થાય છે. તારા પ્રતાપે મોક્ષનો નિદાન બંધાય છે. મોક્ષનું તાપણ બંધાય છે, રજીસ્ટર મોક્ષ તેનો એડવાન્સ બુકિંગ થઈ જાય છે. ત્યાં સમ્યક દર્શનની ખૂબ મહિમા કરવામાં આવે છે. એ પણ પર્યાય છે. તો તારું પર્યાય ઉપરનું જોર છે એ પર્યાયનું જોર અહીંયા પણ પાછું પર્યાયનું જોર જ કેવું થાય છે એવું તો નથી મળતું. જેણે શૂન્ય દર્શનની મહિમા કરી, જેણે મુક્તિ દશાની મહિમા કરી, કે જેણે કેવળ જ્ઞાન દશાની અરિયમ દશાની મહિમા કરી, એ બધી શૂન્ય દર્શનથી માંડીને નિર્વાણ કરીને જે દશાઓ છે, અશુદ્ધ દશાઓ, એ મહિમાવંત દશાઓ છે, ગુણવાન દશાઓ છે, અંદર પવિત્રતાને ગુણ પ્રત્યેલા છે. તેથી મહિમાવંત હોવાથી એને મહિમા કરે તે અનુચિત નથી. તો પણ એકત્વ બુદ્ધિમાં રહીને એકત્વ બુદ્ધિને દ્રઢપણે કરી જાય તો તે જરૂર અનુચિત છે. તે ઉચિત નથી, તે અનુચિત છે.
એકત્વ ક્યાં કરવો?
ત્યાં એમ કહે છે કે મહિમા કરનારે તો દ્રઢના જોરમાં રહીને
કરે.
દ્રઢ ઉપર જોર દેતા દેતા એ વાત થઈ ગઈ છે. પર્યાય ઉપર જોર દેતા દેતા નહીં પણ પર્યાયનું જોર ઉઠાડી લઈને એ વાત થઈ છે. તારે એની જે ધડક છે પર્યાય ઉપર જોર દેવાની, એ ધડકમાં એ ધડકમાં તો કાંઈ પાછું ધંધા નથી કરતો. એક પાછું તારું એક દ્રઢ થશે. જે નિમિત્ત જે અધ્યાત્મ ભાવનું જ્ઞાન અને સ્વીકાર એ ખરેખર પરિભ્રમણના નાશનું કારણ છે. એ વિકત્વ પર્યાયના વિકત્વની દ્રઢતા છતાં પરિભ્રમણ વૃદ્ધિનું કારણ. પછી ક્યાંથી છૂટીશ? પછી તો છૂટવાનો ક્યાં આરો આરો
વધે
પ્રેક્ટિકલ હોય તો જરૂર ઉપર જોર આવે, જો પ્રેક્ટિકલ ન હોય તો પર્યાય ઉપર જોર જાય પછી
આવે.
સહજ માત્ર માં આપો આપ ઓટોમેટિક એ અપેક્ષા રાખીને વાત છે. પણ ભાઈ ધ્યાન ધ્યાન શાસ્ત્રમાં વિશેષ વાત જ પર્યાયથી સમજાવવામાં આવે છે, કેમ કે જીવ પર્યાય ઉપર ઊભો છે. છતાં પણ બધે સૂચના દેતા જાય છે, પણ પર્યાય ઉપર ઊભો છે ત્યાંથી ઉઠાડી મૂકવાની વાત છે એ વાત રાખીને કહીને જે જીવ અનંત કાળના સંભવની યોગ ન કર્યો તેથી કાળો કર્મ રાખે નહીં. એ જીવ અનંત કાળમાં શું ઉપયોગ ન કર્યો તેથી કાળો કર્મ રાખી કરી શકે નહીં. બીજું કોઈ કારણ નથી. એ શુદ્ધો ઉપયોગ થાય ત્યાં મૂળ શ્રેણી જગ્યા છે. પ્રવચનમાં ક્યાંથી જગ્યા ઉપાડે કે જે સમય સમય થાય છે ત્યાંથી શરૂઆત છે. સમય થાય છે ત્યાંથી જગ્યાની શરૂઆત છે.
બરાબર.
ઉપર ઉપરના ગુણ સ્થાને ગુણ શ્રેણી ના કાળમાં એ શરૂઆત થાય એકદમ મુદ્રા થવાની શરૂઆત. કર્મ રાશિ રાશિ રીતે ઢગલો રાશિ રીતે સમૂહ ઢગલાબંધ કર્મનો ક્ષય નહીં થવાનું કારણ કેમ કે આમ તો દરેક જીવને ઉદયથી માંડીને સર્વ સંસાર જીવને પ્રતિ સમયે ઉદયમાન કર્મ છે એ બધા તો નિર્દ્ર છે, પણ એના ફળ વિપાક આવતા જીવ પાછો નિર્દ્ર છે એના કરતા વધુ માગે છે. તો તમે એક વિચાર કરો કે જો ખર્ચાણા એનાથી બંધાતા વધારે હોય તો અનંતકાળમાં કેટલા વધારે બંધાયેલા હિસાબ કરો ને. એમ જ બેના કરતું હંમેશા વધારે એ જ્યાં શુદ્ધો ઉપયોગ થયો પ્રદેશે પ્રદેશે જાતે વ્યાપક ભાવે પ્રસરી ગયો. ચેતન ગોળો એક વાર દેશ ને રાખથી છૂટો પડ્યો ભાવે એવા દેશમાં દ્રવ્ય છૂટો પડી જાય છે અને ભાવે છૂટો પડ્યો એક સાથે કર્મ રાખીનો ઢગલો ઢગલો અભંગ પ્રભાવ માંડે છે. કર્મ નાયકમાં થઈ ગયા આપણે ના ભાગવા લાગે છે એના કારણે બંધાય છે એના કારણે જાય છે પણ જીવને ભાવ શુદ્ધિ અને અશુદ્ધિ નો વિષય શુદ્ધ ન સમજાય એને કર્મની નિંદ્રાથી કર્મના ક્ષયથી એ વિષય સમજાવવામાં આવે. શુદ્ધો ઉપયોગથી સારા પરિણામની પવિત્રતા અને શુદ્ધતા એકદમ બનવા લાગે છે એકદમ બની જાય છે.
બરોબર.
એ વસ્તુ નથી સમજતી કે શુદ્ધિ એકદમ ઘટવા માટે એવું એક ચૈતન્યનો રસ ચડે છે પરિણતિમાં એકદમ રસ પરિસ્થિતિ બીજી થઈ જાય છે અને ઘણા બંધ કરતો થઈ જાય છે. જેટલી વાત સુધો ઉપયોગ થાય એમાં તો ઢગલા બંધ થાય, પછી એ જેટલી વાત સુધો ઉપયોગ થાય સુધો ઉપયોગ પણ મોક્ષ માર્ગમાં જયારે ફરી ફરીને થાય ત્યારે પુરુષાર્થ નું બળ હોય ત્યારે થાય, એમને સુધો ઉપયોગ આવતો તીવ્ર પુરુષાર્થ માં સુધો ઉપયોગ છે અને મંદ પુરુષાર્થ માં શુભો ઉપયોગ છે. મોક્ષ માર્ગી જઈને તીવ્ર પુરુષાર્થ માં શુદ્ધો ઉપયોગ છે અને મંદ પુરુષાર્થ ના કાળમાં શુભો ઉપયોગ છે. શુભો ઉપયોગ છે. ધન્યવાદ. તારા ચરણો મુખાઈ થઈ જશે. એક સોદો કરી લે લાખો કરોડો અબજો ના ડગલા તો ત્યાં બોલ બોલ ને પાણી પાણી થઈ જાય. પરિણતિ ચાલુ થઈ જાય અને એ પરિણતિ એનું પાણી ઉતરી જશે એને ખબર. પણ ત્યાં તને રસ આવે છે તો અહીંયા એક શ્વાસો શ્વાસમાં કર્મનો સર્વથા કર્મનો ક્ષય થઈ જાય એવી તારી શક્તિ ભરી છે. એ શક્તિનો ઉપયોગ હું તારા માટે કરવામાં લગાવ્યો તો આટલો મોટો લાભ છે. આપણા સાધારણ લાભ નથી, કરી શકે એવું છે, થઈ શકે એવું છે. તારી શક્તિને તારા સ્વતંત્રતાને તારી આધીનમાં છે અને એ કાર્ય કરવાની અહીંયા પ્રેરણા છે. કાર્ય કરવાનું તને મૂલ્ય સમજાય તો તારો પુરુષાર્થ ઉતર્યા વિના સમજણ તારી સમજણ પર ધન્યવાદ.
દેવ શ્રી શ્રીમદ નારાયણ ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કામ ગુરુ દેવ નો જય વિદ્યાર્થી લંબાર જયંતાર નો જય હો. આવી રીતે વાંચન રોજ અહીંયા 8 થી 9 ચાલે છે.